ओम सजात लिंग भेदो जे व्रत नारे बेशर कारी भेद मूड मार सांभरो जीन સાહેબ તમે કહ્યું કે જીનનો માર્ગ તો એક પણ અવિરુદ્ધ છે, આવું અખંડ એક રસ માર્ગનું સ્વરૂપ. અને અમે તો આમાં જોઈએ છીએ કે દ્રવ્ય લિંગ અને ભેદના આ જે વ્રતના ભેદ છે, કોઈ પાર વિનાના ભેદ છે. કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ કરે છે, કોઈ ગાને માને છે. આ શું કોઈ જગ્યાએ કહે છે કે સ્ત્રીલિંગમાં મોક્ષ ન થાય, કોઈ જગ્યાએ કહે છે કે વસ્ત્રધારીનું લિંગ હોય તો મોક્ષ ન થાય, કોઈ જગ્યાએ કહે છે કે સફેદ કપડાં ન પહેર્યા હોય તો મોક્ષ ન થાય, કોઈ જગ્યાએ કહે છે કે કાળા લીલા લાલ, કોઈ જગ્યાએ કહે છે કમંડળા રાખવા, કોઈ જગ્યાએ કહે છે પાત્ર રાખવા. આ તમે વાત કરો છો જીનનો માર્ગ એક પણ એને અવિરુદ્ધ, અને આમાં તો વિરુદ્ધ સિવાય કંઈ નથી, બધા એકબીજાથી. બધું જ એકબીજાથી વિરુદ્ધ. આ કંઈ સમજ પડતી નથી. લિંગ અને ભેદો જે વ્રતના પણ કેટલા બધા ભેદ છે, કેવી કેવી પ્રકારનો વ્રત. અને કંઈ કોઈ પણ જીનના માર્ગવાળા મળે, અમારા મામ થાય ને અમારા મામ ન થાય, અમે ઠંડુ પાણી પીએ લોકો અમે ન પીએ, અમારે તો અહીંયા લીલોતરી વાપરીએ લોકો અમે ન વાપરીએ, અમે સુકોતરી વાપરીએ અમે ન વાપરીએ. આમ વાત આ શું સાહેબ કહે છે? સરસ પ્રશ્ન કૃપાળુ દેવજ ભેગો છે કે વ્યવહારમાં બધા ભેદ છે, પણ એનું કારણ શું છે? એનું કારણ છે દ્રવ્ય દેશ અને કાળ. મહાવીરના કાળના શ્રાવકો અને સાધુઓના જે આચાર છે એ જ પાર્શ્વનાથમાં હતા, એ જ આદિનાથમાં હતા. તો એટલા જ્ઞાનીઓ, એટલી પરંપરા અને તીર્થંકરો, અનંત તીર્થંકરોની પરંપરા તો એક જ, કેમ કે માર્ગનું સ્વરૂપ ત્રિકાળા બાધિત માર્ગ છે. માર્ગ સતનો છે અને સતમાં ક્યાંય ભેદ સંભવી શકે કાળ ભેદ પણ નથી. તો આટલા ભેદ તો આ બધું કયું સાચું માનવું? વર્ણન આવે કે પાર્શ્વનાથના સાધુઓ તો રંગબેરંગી વસ્ત્રો પહેરતા. તો હવે આમાં સાચું દિગંબર ધર્મ સાચો, શ્વેતાંબર સાચો, કમંડળા સાચા, પાતરા સાચા, કટાસણા સાચા, પાથેણા સાચા, સમાચારીના ભેદ ઘણા બધા છે અને સૌ જુદા જુદા. અને પાછું જીવની મતિ એવી થઈ ગઈ છે કે તત્વની દ્રષ્ટિ તો છે, એટલે ધર્મ સેનાથી ઓળખાય. આવા ભેદ લિંગથી અને વ્રતના ભેદ. અને એમાં પછી ઓલો કે આ ઘણો કડક તો એ ધર્મ ઊંચો અને આ થોડુંક નીચું તકના, એમાં કંઈ નહીં. એટલું બધું ધર્મની બાબતની અંદર આપણી ભ્રાંતિ થઈ છે અને એ ભ્રાંતિનું કારણ અભેદ છે. તત્વ અભેદ છે, પણ તત્વનું વ્યવહારિકરણ જે છે એ ભેદવાળું છે. એક જ મતના હોય એમાં પણ આ સંઘાડાવાળાનો અને આ સંઘાડાવાળાનો ભેદ. આ તમે કલાપૂર્ણવાળા લાગો છો, બોલો કે તમે તો તમે તો આ બીજા સંઘાડાને લાગો છો. અમે અજરામરવાળા, બોલો કે અમે તો આનંદ ઋષિવાળા. બધું ભેદ ગયો કે મારવાડના સાધુ એનું બધું કડક હોય એ મનવા લે કયા ધર્મ. પછી તો કે આપણે આપણામાં તો બધું હાલે છે નહીં, પણ સાચો સ્થાનકવાસી સાચો દેરાવાસી શું કરવું? આમાં આ બધા ભેદ છે. જ્યાં જ્યાં મન છે ત્યાં ત્યાં ભેદ છે. ધર્મનું તત્વ મનથી પર છે. ધર્મનું તત્વ મનથી પર છે. અને ભેદ ભલે રહ્યા, પણ ભેદ ઉપર દ્રષ્ટિ નહીં જોઈએ. ભેદ હોય, ભેદ હોઈ શકે છે. શું કામ હોય?
દ્રવ્ય દેશ કાળ.
દ્રવ્ય દેશ અને કાળ. દ્રવ્યથી કે ભાઈ કોઈનું જીવનું દ્રવ્ય કેવું અને કોઈનું કેવું. નબળા દ્રવ્ય હોય. હવે અત્યારે એમ તમે કહો કે મારા જવાને એમ થાય કે સાલ ઉડવી જ જોઈએ. હવે આમાં કાપડાથી સહન થતું. અને કોઈ એમ કે ગંજી ભરાક પહેર્યું છે એ કાઢી નાખવું પડે અંદર. આમાં ગરમીનો કોઈ પાર નથી. એને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. સંઘા પોતાનું સંઠાણ છે અને શરીરનું સંઠાણ છે. નબળું છે, રોગિષ્ટ છે, સબળું છે, પાવરફુલ છે. ગમે તેટલી ઠંડી સહન કરી શકે, ગમે તેટલી ગરમી સહન કરી શકે, ભૂખ તરસ સહન કરી શકે. પણ શરીર શેનું પરિણામ છે? પરિણામ શેનું છે? કર્મ પ્રકૃતિ. કર્મની નામ પ્રકૃતિ જે 110 છે એના આધાર ઉપર એક એક વ્યક્તિના જીવનું શરીર છે. અને આ શરીર આધાર ઉપર બધી ગણતરી કરે છે. આપણે બધી ગણતરી શેના આધાર ઉપર કરીએ? અને ખરેખર ધર્મ કેના આધારે ચાલતો હોય છે? આત્માના ભાવના આધારે. હવે ભેદ ઉપર આપણે દ્રષ્ટિ જાય એટલે આપણને ક્યાંય એકતા જોવા મળે નહીં. કેમ કે પ્રત્યેક વ્યક્તિના કર્મ જુદા જુદા છે. એ કઈ દિગંબરમાં જન્મ હોય એટલે એનું શરીર બહુ મજબૂત હોય એમ એવું નથી. અને શ્વેતાંબરમાં હોય એટલે નબળું છે એવું નથી. વાણિયાના ઘરમાં પેદા થાય અને ભૂખ ન લાગે, અને વૈષ્ણવના ઘરમાં પેદા થાય અને બહુ ખાવા જોઈએ એવું નથી. વ્યક્તિએ વ્યક્તિના કર્મ પ્રકૃતિનું ઢાંચો, એનું બંધારણ એ ભિન્ન છે. વ્યક્તિએ વ્યક્તિનું ભિન્ન છે. દેહધારી પ્રત્યેક વ્યક્તિ જુદા જુદા કર્મનો આવિષ્કાર લઈને એનું સંઠાણ છે. અને જે જે મહાપુરુષોએ આવી પ્રકારનો પોતાનો સંપ્રદાય, પંથ, સાધના પદ્ધતિ કરે ત્યારે શું સરખે સરખા હોય તો સરખું કામ થાય. એટલે ભાઈ આવી પ્રકારના હોય તો એ બધાએ પોતે એક ગુરુ એક શિષ્ય નક્કી કર્યું તો ગુરુની જે પ્રકૃતિ પ્રમાણે શિષ્યની પરંપરા ચાલે એમ સંપ્રદાય થતા ગયા. સંપ્રદાયને તત્વ સાથે કોઈ સંબંધ નથી. કાંતિભાઈ, એ જે મૂળ પુરુષો હોય પંથ ચલાવનાર, કોઈની રુચિ ક્યાંય, કોઈની રુચિ ક્યાંય, કોઈની સાધનાની પદ્ધતિની અંદર, કોઈની ધ્યાન પદ્ધતિ, કોઈની જ્ઞાન પદ્ધતિ, કોઈની આ પદ્ધતિ, તો એ પ્રકારે જીવો તો અનુસરણ કરે. સામાન્ય જીવો શું કરે? બધાએ કંઈ માર્ગના જ્ઞાતા નથી કે બધાએ કંઈ પ્રચાર કરનારા પુરુષો નથી. સામાન્ય જીવ કોમન મેન ફોલોઝ. એ ફોલો કરે ત્યારે પછી એને એ ધર્મ માની લે. હવે ભેદ થાય. એ ધર્મ માની લીધો કે એટલા આપણે ધર્મનો સંપ્રદાય, ગચ મત, સંઘ સંઘાડા, અમારે લીમડીમાં આમ હોય ને અમારે ગોંડલમાં આમ. અરે ગોંડલમાં પાસે બે ભાગ પડે. ગોંડલ હોય તો સંઘાણી સંઘવાળા તો એ વાત મૂકી દે. અને એમાંથી વળી આગળ જ્ઞાન માર્ગ વાળા ચાલે તો કે ભાઈ અમે તો હવે અજરામર વાળા શું કરશે, મારે આનંદ ઋષિ વાળા તો જુઓ. ક્યાંય ભેગું થાય નથી, કારણ કે આપણી દ્રષ્ટિ ભેદમાં અટકી ગઈ છે. ધર્મને ઓળખવા માટે આપણી દ્રષ્ટિની મર્યાદા ભેદ સુધી જ છે. અને ધર્મનું તત્વ અભેદ છે. જ્ઞાની પુરુષ કૃપાળુ દેવ કે છે કે આના ઉપર દ્રષ્ટિ જ કરો. માં તો હોય એમાં શું હતું? કોઈ અહીંયા બેસે અને એને એમ થાય કે ભાઈ મારે સાલ ઓઢવી છે તો એમાં શું વાંધો છે? એને કરવું છે એના આત્મ સ્વરૂપનું ધ્યાન. પણ એ ધ્યાન કરવામાં કદાચ એની તબિયત મજબૂત નથી, એને શરીર સાથ આપતું નથી. તો એને શરીર સાથ આપે એને માટે એને એમ થયું કે એક વસ્ત્ર વધારે લઉં તો મારું કામ થઈ જાય, આના કરતાં મારે વધારે જોશે. તો ઓલા કરતાં આને એક વસ્ત્ર વધારે લીધું, એમાં બેની સાધનામાં ફરક શું પડ્યો? કયા તત્વોની આરાધના કરવી છે? અને એક એક કીધું હું બધાય કપડાં કાઢીને કરીશ તો કર ને ભાઈ. તારે જો આત્મામાં રહેતું રહેવાતું હોય તો એ કર. ક્યાં દ્રષ્ટિ? મહાત્મા પુરુષો સત્પુરુષો ધર્મ જ્યારે સમજાવે છે, માર્ગ જ્યારે સમજાવે છે, ત્યારે માર્ગની અંદર ચાલનારા લોકોની પ્રકૃતિ ઉપર માર્ગ નથી હોતો. આ દ્રવ્ય દેશ કાળાની ભેદ, આ દ્રવ્યનો ભેદ છે. દ્રવ્ય એટલે એક એક જીવ દ્રવ્ય જુદું જુદું છે, એનું દેહ પ્રકૃતિ જુદી જુદી છે, એની કર્મ પ્રકૃતિ એનો બંધ જુદો છે, એના અનુસાર એને પ્રાપ્ત થયેલો શરીર છે. તો કૃપાણુદેવે પત્રમાં શું લખ્યું છે? દિગંબર શ્વેતાંબરના ભેદમાં બસ આ સાસો કેટલા છે? શરીર જરા નબળું હોય, આપણે આ રેફરન્સ એટલા માટે છે કે જ્યારે જ્યારે વાત નીકળે ત્યારે સમજાય, અને સમજાય ત્યારે એનો સાચો સંદર્ભ સમજાય. 807 પત્રમાં લખ્યું છે, બહુ સરસ લખ્યું છે, મુનિશ્રી ઉપર પત્ર છે. શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે. દિગંબર ખોટો છે એવી વાત નથી, અપેક્ષા સમજવાની છે. વ્યક્તિ વ્યક્તિને આ દ્રવ્યથી આ જે આપણે વાત કરી છે કે દ્રવ્ય દેશ અને કાળના ભેદ છે, તો દ્રવ્યનો ભેદ આ છે કે શરીરનું બળ ઘટે પછી ભલે ને દિગંબર સંપ્રદાયમાં હોય તો પણ શરીરનું બળ ઘટે તો સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે. એને પણ ચારિત્રનો નિર્વાહ તો કરવો જ છે પણ ન થઈ શકે. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી. કે વર્તમાન કાળમાં બધા જ કંઈ દિગંબર વૃત્તિએ જ કંઈ સાધના કરે આરાધના કરે એવો કાળ હવે છે નહીં. કેમ કે કાળ જેમ પડતો હોય છે એમ પડતા કાળની નિશાની શું? બધું જ નબળું. વસ્તુ માત્ર પદાર્થ માત્રના ગુણધર્મો શક્તિ બધું જ નબળું પડતું હોય. આપણે કંઈક અગાઉના જમાનાનું ઘી હતું ને આજના એના ઘઉં ને આજના એની મકાનની મજબૂતાઈ ને અત્યારની તો કાળ પડતો છે ભાઈ. તું નબળો થઈ ગયો શું? પેલાના જમાનાના ગોઠણ ને અત્યારના ગોઠ પાતરી ઉંમર થાય છે તો લે આતો નથી. ગોઠણ બદલ અમેરિકાની તો 10 વર્ષના દાંત બદલો ગોઠણ. આ શરીરની બળ ઘટે છે એક જ વૃત્તિએ સંયમનું બાદ. આ વાત બરોબર નથી. તત્વ સાથે આનો કોઈ મેળ નથી. હોય બદલે, ન બદલવા પડે સારું, પણ બદલાય તો એમાં કઈ એનો નિષેધ ન કરાય કે એથી કરી અમે ઊંચા તમે નીચે. આવું બધું ક્યાં ગાંડ પણ આવી ગયું અને ધર્મમાં આવી ક્યાં વાત હતી? તો કે છે તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબર પણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવા છે પ્રવૃત્તિ છે. જ્ઞાનીએ ઉપદેશો છે. શ્વેતાંબર ધર્મનો ઉપદેશ પણ જ્ઞાનીનો છે. અન્યનો ઉપદેશ હોય તો જ્ઞાનીનો છે. કોઈ અજ્ઞાની અહીંયા આવીને કોઈ નવા નવા વ્રત ઉભા નથી કરતા. જેણે જેણે કદાચ વ્રતની કોઈ એવી પદ્ધતિ ઊભી કરી હશે કોણે કરી છે? અજ્ઞાનીઓએ કરી છે, અજ્ઞાનીઓએ નથી કરી. તો કે છે ચારિત્રનો નિર્વાહ કરવા અંગે શ્વેતાંબરની છે તો એનો નિષેધ કરવા યોગ્ય નથી. તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદી કારણોથી ચારિત્રમાં શિથિલ પડવું પણ કર્તવ્ય. કેટલી વાત દિગંબરને કહ્યું છે કે શ્વેતાંબર વૃત્તિએ ચારિત્રનો નિર્વાહ એનો નિષેધ કરવો નહીં. અને શ્વેતાંબરને કીધું છે એના કાન પૈકડા છે કે વસ્ત્રનો આગ્રહ કરવાનો, નવા વસ્ત્રો તો જોઈ છે, અને પછી એકાંત નિષેધ કરી વસ્ત્ર ઉપરની મૂર્છા આવી જોઈ, પછી વર્ષે વર્ષે નવી કામણી જો. જેમ દર દિવાળીએ નવી એક સાડી લેવી એમ સાધુ જોડે કામડી લઈ. અરે ભાઈ આ તને ક્યાં કીધું ભગવાન આવી આજ્ઞા નથી આપી કે વર્ષે વર્ષે કામડી બદલવી, અને કઈ પ્રસંગ હોય તો હાલો કામડી લાવો, આમ કરો તેમ કરો, કઈક ચાલ્યા કરે. અને પછી સામાનના પોટલા અને પછી એની પાછળ માણસ રાખવા, ગાડી મોકલવી, આવું કીધું નથી. તો વસ્ત્ર મૂર્છાદી કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ
કર્તવ્ય નથી,
કર્તવ્ય નથી. દિગંબર અને શ્વેતાંબરપણું દેશ કાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યો તેમ પ્રવર્તતા આત્માર્થ જ છે. કેટલી સરસ વાત કરી, કેટલા મતભેદ, અને એના આધાર ઉપર તો આપણે ભોગવાઈ ગયા છે કે આટલો નાનો સંપ્રદાય, જૈનો એટલે ભારતની વસ્તીમાં અડધો ટકો નહીં, પોઈન્ટ પછી ઝીરો મૂકીને પાછળ મૂકે, એટલા જઈ છતાં ભોગવાઈ ગયા છે. કારણ કે બધા આખો જૈન સમાજ અત્યારે સેના ઉપર કેન્દ્રિત થયો છે, આ બધું બહાર લિંગ વર્તના ભેદ ઉપર, એના આધાર ઉપર થઈ ગયો છે. કૃપાળુ દેવે દ્રષ્ટિ આપી ન દિગંબરની ન શ્વેતા, બહુ સમજવા જેવું છે. હજી એવા કેટલાય મળશે નમૂના કે ના કૃપાળુ દેવ નું માર્ગ તો દિગંબર નો છે, તે કેવી નક્કી કરે ભગવાને ના પાડે છે, તું ક્યાંથી નક્કી કરે? ભગવાને કઈ કીધું નથી, પણ ના એ તમને ખબર જ નથી, એ આજ છે એ નક્કી કરે. એને કીધું કે હજી મેં ક્યાં સંપ્રદાય માર્ગ પ્રવર્તા હોય એ નક્કી કર્યું, તો આ બધું આપણે નક્કી કર્યું. જુઓ જીવનો પછી પૂછે સ્વચ્છંદ નું સ્વરૂપ શું, સ્વચ્છંદ નું સ્વરૂપ એ છે આપણી મનગમતી માન્યતાના આધાર ઉપર આપણે આમ કીધું, કોઈ એના વચનનો આધાર નથી લેવો. આપણને ગમે છે, આપણને લાગે કે આ શ્રેષ્ઠ છે કે એ આજ હોય એવું ક્યાંય નથી ભાઈ. જ્ઞાની ક્યાંય એકાંતમાં હોય એ જ્ઞાની ન હોય, સત્પુરુષ ક્યાંય એકાંતમાં હોય, શાસ્ત્રમાં પણ ન હોય, વ્યવહારમાં પણ ન હોય. સમજી ગઈ? તો લોકો લિસ્ટ કાઢે છે, કૃપાળુ દેવે જે 20 લિસ્ટ કર્યું છે શાસ્ત્રનું, એમાં 19 દિગંબરના છે. એટલે એ દિગંબરવાળા કોણે નક્કી કર્યું? કૃપાળુ દેવે 139 શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે, અને તે 20 કેમ પકડા? કેમ કે જે લખનારો તો ઉપદેશ નોંધમાં છે, વચનામૃતમાં નથી. કે ઉપદેશ નોંધ મારા તમારા જેવાને નોંધ કરવાની શોખ, તો હું કઈ નોંધ કરું? મને જે ગમે એ શાસ્ત્રની હું નોંધ કરું, અને પછી નોંધમાં બતાવું. જુઓ 20 માંથી 19 દિગંબર, પણ શાસ્ત્ર દિગંબર હોય શકે? શાસ્ત્ર તત્વનું છે, શાસ્ત્ર કોઈ દિગંબર ન હોય, શાસ્ત્ર કોઈ શ્વેતા, શાસ્ત્રને કોઈ પંથ નથી, શાસ્ત્રને કોઈ વચ નથી, શાસ્ત્રને કોઈ ભેદ નથી. શાસ્ત્ર અભેદ તત્વની પ્રરૂપણા જે કરે એને શાસ્ત્ર કહેવાય. ભેદ બતાવીને પણ એમાં અભેદની સ્થાપના કરે, કેમ કે વસ્તુ સમજાવવી હોય ત્યારે નહીંથી સમજાવાય, અને નહીં છે એ ભેદનો પ્રકાર છે. એટલે ભેદ સમજાવે, ભેદથી સમજાવે, પણ ભેદ સમજાવીને સ્થાપના શેની થાય? અભેદ. આજનું જ્ઞાન બધું ભેદ ઉપર ચાલે છે. જુઓ એક એક જેટલું જેટલું આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે આ પ્રગતિ કરીએ છીએ એમ કહીએ છીએ ને, પણ અભેદને અખંડમાંથી તોડી અને ખંડ ખંડિત અને ભેદમાં જવું એ આજનું જ્ઞાન છે. મારા શરીરમાં બીમારી છે તો મારા શરીર એ એક અખંડ એકમ છે કે ખંડ ખંડિત છે? અખંડ છે. તો એ માથાકોટ ન કરે, એ કે તમને કાનમાં દુખે છે, ક્યાં કાનમાં દુખે છે? એ જમણા કાનવાળાને ગોતો, ડાબા કાનવાળાને ગોતો. આ આંખનું કરો છો, આ આંખની અંદર પાછું તમારું આનું છે, આનું છે. અને જે ડૉક્ટર આગળ જાય એ હું એટલું જ જાણું છું, આખા શરીરની એની પાસે નોલેજ નથી, અને છતાં નથી એમાં પાછું એને અભિમાન છે કે આઈ ડોન્ટ નો. પછી એ જે દવા આપે એ એવી આપે કે ચાર દર્દ જે ન હોય ને એ કિડની બગડે, એનું લીવર બગડે, એની હોજરી બગડે, પછી શું કે મેં તો એની આંખ સામે જોઈને દવા આપી હતી, પણ એ આંખ ને એ જુદો છે. અને આપણે સ્પેશિયાલિસ્ટ ના રવાડે ચડી ગયા છે, અને એને આપણે ફાવી ગયા છે, આપણે એને મજા થઈ ગઈ. તો જેટલા ડોક્ટર પાસે જાય તો દુનિયામાં દર્દ જેટલા માણસને કારણે નથી વેધા એટલા દવાઓ. કેમ કે એક દવા, એક દક્ષિણી, તમને દાઢનો દુખાવો છે આ લઈ લ્યો મટી જશે. પણ સાહેબ દાઢનો દુખાવો તો મટી ગયો, પણ ચાર દુખાવા બીજા શરૂ થઈ ગયા તો એ તો સાઈડ ઇફેક્ટ થાય માટે. પણ તમારે તો તમારી તકલીફ કઈ હતી? મેં જોયું ચોપડીમાં લખ્યું છે કે નહીં, તમને આ થાય તો આ દેવું. દર્દ પ્રમાણે દવા ન હોય, દર્દી પ્રમાણે દવા હોય. આયુર્વેદ વ્યક્તિની પ્રકૃતિ શું છે? અહીંયા તો નક્કી છે કે ટાઈફોઇડ આફ્રિકામાં થાય કે અમેરિકામાં થાય, દવા એક જ એલોપથી વાળાને. આયુર્વેદ વાળો નક્કી કરે કે ના, આફ્રિકાની જે કંઈ પ્રકૃતિ અને લોકોની છે એને આ ઔષધ આપી શકાય, એના વાતાવરણ અનુસાર અહીંયા આ આપી શકાય. દર્દી પ્રમાણે દવા એ આયુર્વેદ, અને દર્દ પ્રમાણે દવા એ એલોપથી. પછી કેન્સર ગમે તે દેશમાં થયો હોય, દુનિયામાં કેન્સર એટલે આ દવા. આ કે પણ એની પ્રકૃતિને, એની તાસીરને, એના શરીરના બંધારણને, એ જે આહાર લે છે એની પદ્ધતિને, એ જે પ્રદેશમાં રહે છે પ્રદેશના વાયુમંડળને, આ તમારી દવાનો કોઈ મેળ નથી, કોઈ મેળ નથી. વિકૃતિ થશે, વિકાર થશે, તો કે એ અમારો વિષય નથી. અમે તો કઈ કા તમને આ થયું આ લઈ લેવા, પણ સાહેબ ન ચાલે. તો એમાં જે પ્રકારનું વર્તમાન નોલેજ ખંડ ખંડી, આજનું જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, વ્યવહારિક શિક્ષણ વ્યક્તિને વિભાજિત કરે, ભેદાભેદ ઉભા કરે, અને મૂળ પદ્ધતિ અધ્યાત્મ ઉપર આપણા જીવનની બધી પદ્ધતિ હતી એ વ્યક્તિને અખંડિત રાખીને જોડે કે આ નહીં થાય તો આપણે સહન કરજો, પણ આ તો નહીં જ લેવાય તમારી તાસીર અનુસાર, કારણ કે એના રિએક્શનથી અનેક પ્રકારની બગાડનો સંભવ. જેમ આ દ્રષ્ટિકોણ સમજાય આપણને, એ જ પ્રકારે અહીંયા કોઈ પણ પ્રકારે આ જે કાંઈ છે સાધનાના માર્ગ જે છે, તો એમાં એને પ્રકારે જે યોગ્ય લાગે એ પ્રકારે. અને એમાં જેમ પેલામાં વૈદરાજ છે પ્રકૃતિને તાસીરનું નિદાન કરે, એમ અહીંયા સદગુરુ છે, ધન્વંતરી છે, સદગુરુ છે. એ જુએ કે એને જીવની પ્રકૃતિ શું છે. કોઈની પ્રકૃતિની અંદર એવું હોય કે વ્રત ન થઈ શકે એટલે એનું મોક્ષ નહીં થાય. બોલો કે ના, માંસ ખમણ વિના તો ન જ થાય, પણ બોલો કે તારે માંસ ખમણ જોઈએ, મારે રોજ ખમણ જોઈએ. હવે શું કરવું, મોક્ષ થાય કે ન થાય? તો આધુનિક વિજ્ઞાન વાળો કે ન થાય, જો લખ્યું છે મોક્ષ કરવો એને આટલા માસ પણ કરે તો જ થાય. પણ સદગુરુ હોય તો કહે કે તું ખાવાનું કા કોળિયો ધાન ખાઈને પણ તારો મોક્ષ તો થાય, તારું ધાન તારા શરીરને જોઈએ એવી શરીરની પ્રકૃતિ છે. એવો શરીરની અંદર કોઈ રોગ હોય છે, બુભુક્ષાનો રોગ હોય છે, તો તું લે આહાર લેવા કરે, નિર્દોષ લેજે, પથ્ય લેજે. પરંતુ એથી કરીને તારી આધ્યાત્મિક સાધના ન થાય એવું અમે ક્યાંય લખ્યું? આ સદગુરુ શાસ્ત્રમાં કેવા સરસ ઉદાહરણ આવે કે ચાર મુનિઓ ચાતુર્માસ મારી, એક ચાર મહિના નકલા કરે, ત્રણ મહિના ન કરે, બે મહિના ન કરે, એક મહિના ન કરે, એકને રોજ ખાવા જોઈએ. તો સંવત્સરીના દિવસે મુનિ ગોચરી નીકળ્યા છે અને લોકો એને પથરા મારે છે કે શે શરમ, વિતરાગનો સાધુ છે સર્વવીરતિ, અને આજે સંવત્સરી છે, નાનો આઠ વર્ષનો છોકરો ઉપવાસ કરે છે અને આને તો ગોચરી કરવી છે, અડધૂત કરે છે. અને ગોચરીનો નિયમ એવો કે ગોચરી લાવે એટલે વાઈપરા પેલા ગુરુ મહારાજને બતાવવું જોઈએ, વડીલને બતાવ, બધા એના ઉપર થૂકે છે, ખા તું તારે અત્યારે સંવત્સરી ખાવું, તારે ખા થૂકે, અને ઓલાની આંખમાંથી આંસુ જાય છે કે મારા કેવા ઉદય હશે, પૂર્વે મેં કેવા બાંધ્યા હશે, કે આ જન્મની અંદર હું મારી સાધના આરાધના કરી શકતો નથી, અંતરાય છે, એની જરાય હરખ નથી, એની ગોચરીનો વારંવાર પશ્ચાતાપ છે. અને રડતા મુખથી, રડતી આંખથી કોળીઓ લે છે ધાન, અને શું થાય છે? પશ્ચાતાપનો અગ્નિ જાગે છે, એવો જાગે છે કે કર્મો બળીને ભસ્મીભૂત થાય છે. એમાં આ જે પ્રતિકૃતિના જે કર્મો હતા એ તો પેલા બળી ગયા, તો આને તો જ્ઞાન થઈ ગયું કેવળ નાના કારણે જ એટકું. તો કોળીઓ ધામ જેવું ગયું ગયા, એટલે આપણે કઈક ભૈરે ભાણે કરવું એમ ન કરતા. સરસ ઉદાહરણ, દેવો આવે છે અને ઓલા કહે છે કે ક્યાં આવ્યો, ઉપવાસ તો આ બાજુ છે, વ્રતધારી આ બાજુ છે. દેવો કે ભાઈ જ્ઞાન આને થયું છે, તમને કુરગુડું. એટલે આમાં સંસારની અંદર દર્શનનો જે આપણે વ્યાપકપણે જો આપણે જોઈએ તો બધી જ જગ્યાએ આવી પ્રકારનું જ્ઞાનીઓનો બોધ પ્રકૃતિ પ્રમાણે, વૃત્તિ પ્રકૃતિ આ બધાને સમન્વય કરી સાધનાનું સ્વરૂપ શું. તો આ દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, આ દ્રવ્યનો ભેદ આપણે સમજવો છે કે વ્યક્તિએ વ્યક્તિએ એનું સંઠાણ જુદું હોય, એને કર્મનો ઉદય જુદો હોય. કોઈ એવો રોગિષ્ટ જ હોય, એવો જન્મજાત એવા રોગિષ્ટ હોય. હવે વ્રતના કોઈ આરાધના એનાથી નહીં થઈ શકે. વ્રતની આપણે નક્કી કરવું આ જીવનો મોક્ષ ન થાય, આપણે તો નક્કી ન કરી શકીએ ને. બસ આપણે કરીએ છીએ, અત્યારે અટવાઈ ગયા છે. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય પછી દેશ, દેશ પ્રમાણે થોડા થોડા એની અંદર ભેદ આવે. જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની જે કંઈ જેને કંઈ કમ્પલ્શન, એક પરિસ્થિતિ, એક વ્યવસ્થા, એક લાચારી છે, તો એના કારણે થઈને ક્યાંક કોઈ પણ પ્રકારનું આવું ભેદ દેખવામાં આવે, પણ એ ભેદ આત્મસાધનામાં બાધક નથી. ભેદ છે એ નથી, પણ ઉપાસના અભેદની છે. ઉપાસના અભેદની છે, સાધના અભેદની છે. ભેદ દેખાય અમેરિકામાં, આફ્રિકામાં, અથવા તો એવા અનાર્ય દેશની અંદર આચારોનું પાલન જેટલું અહીંયા કરી શકીએ એટલું કરી શકે, એટલું થતું હશે તો એનો મોક્ષ થવાનો. જુદી જુદી રીતે વિચાર કરો, અને એ આર્ય દેશ ગણો તો પણ મુંબઈ અને રાજકોટ ભેદ કરો તમે થોડો, કલકત્તા, મદ્રાસ, દિલ્હી, કંઈ ને કંઈ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારની કોક માન્યતા, કોઈ પ્રકારની પરંપરા, કોઈ પણ પ્રકારની એની પરિપાટી એની જીવનની હોય તો એ આપણી પરિપાટી સાથેનો મેળ ન પડે, એટલે આપણે એમ કે અધર્મ. કેમ કે ધર્મનો સમ્યક તત્વ નિર્ણય આપણે કર્યો નથી. આપણે બધો જ બહારથી ઉપર છલું જે છે એ જોઈ અને ધર્મનું સ્વરૂપ નક્કી કરી અને પાછા મહાન ધર્માચાર્ય હોય એમ બધાનું આપણે અવલોકન કરીને અભિપ્રાય આપીએ. અભિપ્રાય આપવાનો આપણે પાછો બહુ જોરદાર આપવો છે અભિગમ. તો કે છે દેશ કાળ, મહાવીરનો કાળ, પાર્શ્વનાથનો કાળ, નેમનાથનો કાળ, શાંતિનાથનો કાળ, ઋષભદેવનો કાળ, જુદો નહીં. ઋષભદેવના કાળની અંદર ભગવાનને 12 વર્ષ સુધી આહાર મળી શક્યો નહીં. કેટલા? એમાં એવું તો એક દી મળતો તો એક દી નતો મળતો, તો વર્ષો તક કેવો કરો છો? અને કહેવાય શું? વર્ષ કરી છે. જુઓ ભગવાનને આ નતો, ભગવાને 12 વર એમને કાઢ્યા હતા એક વાતરા. કાળ પ્રમાણે વ્રતમાં ફેરફાર, તો કાળ પ્રમાણે ક્ષેત્ર પ્રમાણે કોઈ પણ જાતના ભેદ હોય તો દેશ કૃપાળુ દેવને મોક્ષ માળા પાઠ 104 કાઢો. પ્રશ્ન કર્યો છે પાંચમો, હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? તો જવાબ છે શ્રવણ ભગવાન મહાવીર. મહાવીર પહેલા જૈન દર્શન હતું? તો જવાબ છે હા. તે કોણે ઉત્પન્ન કર્યું હતું? તે પહેલાના તીર્થંકર. તેઓના અને મહાવીરના ઉપદેશમાં કઈ ભિન્નતા ખરી? તો શું જવાબ છે કે તત્વ સ્વરૂપે એક પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતા એ ભિન્નતા નથી. ભિન્નતા છે શેને કારણે છે? તો કે પાત્રને લઈને ઉપદેશ. કયો પાત્ર છે, એની શું ક્ષમતા છે, એને કેવો કર્મનો ઉદય છે, એની પર્યાયની અવસ્થા શું છે, એ લઈને ઉપદેશ હોય. અને કંઈક કાળભેદ, જે કાળ હવે અત્યારે પડતો કાળ છે, તો કાળ ભેદને લઈને કઈ ને કઈ પ્રકારનું બદલ થયા કરે, તો એને કારણે ભિન્નતા લાગે ખરી. કોને? સામાન્ય મનુષ્ય, જેને તત્વ ઉપર દ્રષ્ટિ નથી, અને જે માત્ર વ્યવહારના આચારના ભેદ ઉપર જ ધર્મની વાત સમજે છે, અને સાથોસાથ એના કરતા વધારે ધર્મની વાતની નિંદા કરે છે. ધર્મ સમજવો તો એક બાજુ, ભાઈ આ તો આના આધાર ઉપર છે. ન્યાયથી એ ભિન્નતા નથી. એટલે વળી આને પ્રશ્ન થયો છે, આ કૃપાળુદેવ જ પ્રશ્ન કર્યા છે, અને કૃપાળુદેવ જ જવાબ આપ્યો છે. આ મોક્ષમાં 16 વર્ષની ઉંમરે એમણે લખી છે, પણ એટલા માટે પ્રશ્ન કર્યા છે કે મૂર્ખ એવા આપણને પ્રશ્ન કરતા પણ. એટલે એમ કે એમના ઉપદેશમાં કોઈ ભિન્નતા નથી. એટલે પૂછ્યું તો મુખ્ય ઉપદેશ એમનો શું હતો? ભિન્નતા નથી. આ બધા અનંત તીર્થંકરમાં તો કે છે, આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો, એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. આ તત્વ મુખ્ય છે, આ ધર્મનો હેતુ આ છે. આત્માને તારો, તમારો આત્મા ભવસાગરમાં ડૂબી રહ્યો છે, ભટકી રહ્યો છે, એને તારો, એને બચાવી લો. અને એની અનંત શક્તિઓ છે, અવરાયેલી છે, એના ઉપર આવરણ આવી ગયા છે, કર્મના, અજ્ઞાનના, મિથ્યાત્વના ઘોર આવરણો છે, એમાં એને પ્રકાશ કરો એની શક્તિઓને. અને શક્તિઓ તો છે જ, અને પ્રકાશ કેવી રીતે થાય? આવરણ હટાવી, જ્યોતિ જલે જ છે, પણ આજુબાજુ એના ઉપર એક વાસણ મૂકી દીધું, એને પાછા આવરણ લગાવ્યા, તો જેટલા જેટલા આવરણ એક પ્રકાશની જ્યોતિને ઝાંખી કરે એનું તેજ ઘટાડે. હવે એનો તેજ વધારવું હોય તો શું કરવું? આવરણ હટાવવા પડે. બસ આત્મા અનંત શક્તિનો, અનંત જ્યોતિનો, સ્વયં જ્યોતિનો આ પુંજ છે, એની શક્તિઓને પ્રકાશિત કરવા માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ શું? આવરણ હટાવો. આવરણ હટાવો, જ્યોતિ સ્વયં છે, દિવેલની જરૂર નથી, વાટની પણ, દિવાસળીની પણ, ત્રણ લોકને અજવાળી શકે એટલી તાકાત એની જ્ઞાન જ્યોતિમાં છે, જગતના સર્વ પદાર્થને જાણી શકે એટલી તાકાત એની જ્ઞાનની અંદર છે. માત્ર આવરણને દૂર કરો અને એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. દુઃખ છે એને જબરજસ્ત, આપણને શરીરના દુઃખ દેખાય છે, આત્માના દુઃખ આત્મા હોવા છતાં ખ્યાલ આવે છે. હું દુઃખી છું તો શરીર ભાવથી જ બોલીએ છીએ આપણે, અને કઈ કેમ છો? મજો છે. શેનો મજો છે? ભવસાગરમાં રખડસ ને મજો શેનો છે? હજી પાર તો આવ્યો નથી, અને અધોગતિના બંધ તો ઉભા છે, અને પાછો કહો ઠેસડો છે, આનંદ ધુબાકા શેના ધુબાકા છે? આ 5-5 પૈસા કમાણો છું, 2-4 જગ્યાએ કે ખાતે માંગ્યો છે, હમણાં તબિયત હારી રહી કે આનંદ. અને આત્માના દુઃખ ક્યાં વેદાય છે? ખબર જ નથી. એટલે કૃપાળુદેવે કીધું, જિજ્ઞાસા એને કહેવાય કે જ્યારે કશાય કહીએ
जिज्ञासु जीवने आये सद्गुरु तो पाने संकीर्तने वर्ते तंपरशो
सद्गुरु नो बोध थाय अने संकेत तोज पाने जो अंतर दया हो तो आत्मा नी दया नहीं शरीर की दया जबरदस्त अने पाछो कोक नहीं के आ शरीर पर कहीं कभी रेम तो करो शरीर पर दया करो शरीर पर रेम करो आनी हमें तो जुओ हवे कहीं चलता हूँ मैं एक प्रवास में अमेरिका नहीं था अने त्यां कुली तो मड़े नहीं एटले सामान बामान जरा मुश्किल पड़ी जाए अनिल भाई जे भाव तो बंद होने उलारी ने कहते तो एक जगह अमारा मित्र मारी साथ हता ए जरा कोमळ थोड़ा बिचारा के आ उपड़तो नहीं अने एमा एक इंडियन मड़ी गयो अपन अने ई के हूँ अमेरिका में सान फ्रांसिस्को ना एयरपोर्ट पर वात छे ई त्या नौकरी करतो हतो तो के तुम इंडियन हा हा आई एम पंजाब यू आर गुजरात એટલે આને મગજ નથી કે જોશ શું કે આમ સામાન ઉપાડ કે દેખતો નથી આમ સિનિયર સિટીઝન અને ઓલો ભાવમાં આવી ગયો ખરેખર એની બેગ લઈને મૂકી આવતો હોય બેગ પર જે ખાતે મૂકવાની હતી પહેરવાની મેં કહ્યું કાકા તમને આ કેમ હુજ્યું આવું તો આપણે અમે તો જીવે તો કરે સિનિયર સિટીઝન આમાં કોઈ આપણે ભાવ નથી પૂછતો આપણને આપણા શરીરની દયા આવે અમે મોટા છીએ અમારા સામે કંઈક જુઓ મજા આવે છે ને કહેવાની કેવી મજા આવે છે આત્માની ત્યારે થઈ કે અનંત કાળ ત્યાં રખડે છે હે પ્રભુ આને તારો આના સામે જુઓ પણ દેહને જોનારા તો દેહ જુએ ને જ્ઞાની પુરુષ પાસે જઈને જો તો એની દ્રષ્ટિ કેના ઉપર હોય એની દ્રષ્ટિ અને આપણે તો આવા જ આપણા જેવા જ સંસારી અને મળીએ વ્યવહારી અને એટલે એને તો દેહ જ નહીં જોનારા દેહની દ્રષ્ટિ ઉપર જાય એને કહેવાય પરમાત્મા તો આપણા આત્મ સ્વરૂપને દીધે છે આપણે રૂપાળા છીએ એટલે આપણને તારે છે આપણે સિનિયર થઈ ગયા બુઢા થઈ ગયા એટલે આપણને તારે હે પ્રભુ હે નાથ હવે તો બચાવ હવે કાંઈ હાથ પગ હાલતા નથી એટલે બચાવે ના પ્રભુ આત્માના કર્મથી હું ભારે છું એવા મેં કર્મ બાંધ્યા છે અજ્ઞાન અવસ્થામાં નાથ કરુણા કર અને તું મને હવે બચાવ આત્માની અંતર દયા અનંતનું પરિભ્રમણ હવે સમાપ્ત પામે હેમ પામે આવી કરવાની જિજ્ઞાસા ક્યાં સુધી આ સંસારનો ભાર વેંધારી રાખશે આમ જ ચાલે છે દુઃખની અનંત પરંપરા અનંત શોખ એટલે સંસાર તો કહે છે ના ઉપદેશ તો આ જ છે આત્માને તાળો આત્માની અનંત શક્તિઓને પ્રકાશિત કરો એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો સરસ દ્રવ્ય દેશ કાળાદિ ભેદ આત્માને તારો એ જ ઉપદેશ એ જ ધર્મ અને એ વાત કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે કેવી સરસ કીધી છે
રે આત્મે તારો આત્મા તારો શીઘ્ર સર્વાત્મા સમગ્ર
એને સમાનતા જોઈ પણ કઈ સમાનતા જોઈ બાળ 16 વર્ષની ઉંમરના એક યુવાન રાજચંદ્રે જગતના સર્વજીવો સાથેની સમાનતા જોઈ પણ કઈ સમાનતા દેહની નહીં સર્વાત્મા એમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા ચારેય ગતિના જીવો અને બધી યોનિના જીવો ઓહો કેવી મૈત્રી જીવ સાથેની જીવની કેવી ઓળખાણ કેમ કે પોતે આત્માને ઓળખતા હતા એટલે એને જગતને આત્મદ્રષ્ટિ જોયું જગત આત્મારૂપ માનવાના 331 આ એની આ જો દ્રષ્ટિ આ જ્ઞાની પણ ક્યાં ભેદ નથી અભેદ દ્રષ્ટિ જ છે જગતના જીવોને જોવા આવે તો આપણી પાસે તરત ભેદ દ્રષ્ટિ પેલા પૂછીએ ક્યાં ના છો જાતે કેવા ઈ યાદ રહી છે આત્મા દેખાય જ્ઞાનીઓની આખી જ્યારે આપણે જોઈએ ત્યારે જ્ઞાનીને કેમ ઓળખવા અને જ્ઞાની કેમ ઓળખાય અને કેમ નથી ઓળખાતો અને સાચા જ્ઞાની કેમ નથી ઓળખાતા, જેને ત્યાં કેમ ભટકાઈ જાય છે, આપણે આપણને જ્ઞાની ઓળખતા નથી. આપણે અભેદ દ્રષ્ટિ જેને છે એ જ્ઞાની છે. જ્યાં પંથની દ્રષ્ટિ છે, અનુયાયીઓની દ્રષ્ટિ છે, મતની દ્રષ્ટિ છે, માનની દ્રષ્ટિ છે, આ ક્યાંય આમાં એનું સત્પુરુષ પણ જ્ઞાની પણ ક્યાંય સંભવી શકતું નથી. બહુ સરસ વાત મૂકી છે. તો કે છે એમણે એના માટે કયા સાધનો બતાવ્યા છે. આત્માને તારવો છે તો આ જ્ઞાની પુરુષોએ અનંતા તીર્થંકરોએ મહાવીર પહેલા માટે, મહાવીરને નથી બતાવ્યું, મહાવીર તો એને ફોલો કરતા હતા, મહાવીર તો એ માર્ગને ફોલો કરતા હતા. તો કે વ્યવહાર નહીંથી બે રીતે બતાવી દીજો, વ્યવહાર નહીંથી સતદેવ સતધર્મ અને સદગુરુનું સ્વરૂપ જાણવું, સતદેવના ગુણગ્રામ કરવા, ત્રિવિધ ધર્મ આચરવો અને નિર્ગ્રંથ ગુરુની ધર્મની ગમ્યતા પામવી. તો ત્રિવિધ ધર્મ આચરવાનો પ્રશ્ન આવ્યો, ત્રિવિધ ધર્મ આચરવો એટલે આપણે તો જાય નથી, ગાડી વાંચી લીધું, ત્રિવિધ ધર્મ આચરવો અને કદાચ પૂછીએ તો બહુ ભાન પડે તો મન વચન ને કાય અહીંયા એ નથી. પ્રશ્ન મૂકી દીધો કે ત્રિવિધ ધર્મ કયો, આ એકવિધ ધર્મ, એક ધર્મ, અખંડ ધર્મ, એકરૂપ ધર્મ, સનાતન ધર્મ, ત્રિકાળ એક, આ તમે ત્રિવિધ ધર્મ બોલ્યા, ભગવાન સમજી ગયા કે નહીં સમજ્યા? કાંતિભાઈ સરસ ધ્યાન દીધું, ખબર પડે કે આમાં મજાય જવાના, ત્રિવિધ કરવા જશે એટલે અનેક રંગીમાં ચડી જવાનું, તિરંગી સામાયિક તિરંગી કરે, ઢોકળા તો થાય સપ્તરંગી કરે, જે કરવું લોકો છૂટ છે કરવાની. ત્રિવિધ ધર્મ કરો, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચાલુ કરો, જે આપણો વિષય ચાલે છે. તો એ વાત છે. અને દ્રવ્ય દેશ અને કાળના ભેદથી આ લિંગ અને ભેદના વ્રત છે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા તે તો ત્રણે કાળે ભેદ મૂળ માર્ગ સાંભળો. જીને જે જીન માર્ગ પરમાર્થથી હતો એમાં કયું સૂત્ર હતું? જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા. જો એ વાત જે જીન માર્ગ એ છે પરમાર્થથી, અનેક સિદ્ધાંતમાં બુદ્ધોએ આ કહ્યું છે, એ વાતને કેવી સરસ લીધી કે પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે, તો જે ભૂલીશ ના પાછો, જ્ઞાન દર્શન અને ચારિત્ર એની જે શુદ્ધતા છે એ તો ત્રણેય કાળમાં અભેદ છે. લિંગમાં ભેદ છે, વ્રતમાં ભેદ છે, દેશ કાળ અને વ્યક્તિ પ્રમાણે ભેદ છે, પણ જ્ઞાન દર્શન ચારિત્રમાં કોઈ ભેદ કોઈ કાળે એની શુદ્ધતા તો અખંડ છે. ત્રણેય કાળની અંદર ધર્મનું સ્વરૂપ તો એક જ છે. કાળ બદલાય તેમ ધર્મને આરાધવાની પદ્ધતિ બદલાય, ધર્મની આચારની પદ્ધતિમાં ભેદભાવ આવે, પરંતુ તત્વમાં ન આવે. એટલે કેટલી સરસ વાત મૂકી કે જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા, જ્ઞાનાદિની જે શુદ્ધતા એ તો ત્રણેય કાળે અભેદ શબ્દ, કોઈ ભેદ નથી. અરે ઋષભદેવ પહેલાના તીર્થંકરો હશે અને એથી પહેલાના હશે અને હવે પછી થનારા હશે, દર્શન જ્ઞાનને ચારિત્રમાં કોઈ ભેદ નથી. અને દર્શન જ્ઞાનને ચારિત્ર એ ત્રણેય એકરૂપ જ હોવા જોઈએ. પછી એમ કે ના, ઋષભદેવના જમાનામાં એવું હતું કે ચારિત્ર રમડું ભાલે કરે, એવું કહ્યું? કારણ કાળ બહુ સરસ હતો ને એટલે કીધું આટલી છૂટછાટ તમને. આપણે આ બધું બહુ કરીએ છીએ કે એને જોયું આટલું તમને જરા છૂટછાટ, ક્યાંય આમાં ભેદમાં આમાં શુદ્ધતામાં ક્યાંય અશુદ્ધતા આવી શકે નહીં. ત્રણેય કાળે, અતીતનો કાળ, વર્તમાન કાળ અને અનાગત કાળ ભવિષ્ય, એમાં આ ધર્મનું જે સ્વરૂપ છે, પરમાર્થથી જ્ઞેશ્વરનો જે માર્ગ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ બોલાય ભિન્નતાથી પણ એક દશાની અંદર ત્રણેયનો સમાવેશ થાય અને એ એકબીજાના પૂરક છે, અખંડ છે, અભેદ છે, અવિરુદ્ધ છે, એકરૂપ છે. પછી એ મહાવીરનું શાસન હોય કે આદિનાથનું હોય, એથી પહેલાનું હોય કે આવનારા તીર્થંકરનું હોય, આપણને તો આનંદ થવો જોઈએ કે આપણે જે માર્ગનું આરાધન કરીએ છીએ એ માર્ગ ભવિષ્યમાં કેટલાય તીર્થંકરો થવાના છે એ માર્ગનું આરાધન આપણે અત્યારે કરીએ છીએ. હજી એ તો આવવાના બાકી છે, પણ એ જે માર્ગ કહેવાના છે આ જ કહેવાના છે. ભૂતકાળના લોકોના માર્ગનું તો આરાધન અમે કરીએ છીએ, કેમ કે અમે ઇતિહાસ અમને કહીએ છીએ, પણ જે હજુ આવ્યા જ નથી એના માર્ગનું આરાધન પણ કરીએ છીએ. કૃપાળુ દેવે આ શબ્દ કહ્યો, આ માર્ગ કયો છે? સનાતન. આ માર્ગ કેવો? સનાતન. શાશ્વત એટલે માર્ગનો નાશ ન થાય, પણ આમાં તો માર્ગનું સ્વરૂપ પણ બદલાય ગયું. સનાતન એટલે ત્રણેય કાળમાં જેમ છે તેમ, ત્રણેય કાળ હોવું એ શાશ્વત છે. તો માર્ગ સનાતન અને શાશ્વત, શાશ્વત છે તો પણ સનાતન છે, અને જે સનાતન છે તે શાશ્વત છે. સનાતન અગાસમાં આશ્રમ થયો, મેં લઘુરાજ આશ્રમ નામ લખી નાખ્યું, પ્રભુ શ્રી હતા ને આ કઈક જેવો તો બીજો હોય તો કે મારું નામ લખ્યું જ લખો, આગળ શ્રી તો લખો, આપણું નામ લખાવવું હોય એટલે આપણે કદાચ ક્યાંક દાન દીધું હોય ને પછી એમ કે તમે જરા રફ ડ્રાફ્ટ મને વંચાવજો. આવું મેં જોયું છે, પત્રિકાઓ લખે તો ગુરુ મહારાજ એમ કે લાવજો, અમારા વિશેષણો બરોબર આવવા જોઈએ, નહીં તો પત્રિકા પાછી જાય, ન છપાય, છાપેલી હોય તો બીજો ખર્ચો કરવો પડે, કે તમે આ તો અમારું કઈ લખો ને, એ લખવું પડે. અને અહીંયા કોઈ વાત એ રીતે નથી. સનાતન એને લઘુરાજ આશ્રમ હતો, એને કીધું ફેરફાર કરવો છે, લખો શ્રી સનાતન જૈન અને પછી લખો રાજચંદ્ર આશ્રમ. માત્ર રાજચંદ્ર નહીં, શ્રીમદ રાજચંદ્ર પણ નામ નહીં, મૂળ વાત કઈ? સનાતન જૈન. આ રાજચંદ્ર ને પણ એનાથી નવો સંપ્રદાય શરૂ થઈ ગયો, એનાથી નવો માર્ગ શરૂ થઈ ગયો? નહીં. આ માર્ગ શ્રીમદ રાજચંદ્રજીએ પણ જે પ્રવર્તાયો છે એ સનાતન માર્ગના પુરસ્કર્તા છે. આજે તો જરાક આપણું શરૂ થાય એટલે આપણાથી આપણે શરૂ કરી દઈએ છીએ, કે આ બધું અમારાથી શરૂ થયું અને પછી કઈક વાત આવે કે એને જ કર્યું આ બધું. કે અગાઉ આ અનંતા જ્ઞાની ને અનંતા સિદ્ધો ને અનંતા કેવડીઓ ને અનંતા હરિયર, તો આ બધા એમ જ ખાલી જતા ને બધા નથી. જીવને વિવેક ન આવે, પણ આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ સનાતન જૈન શ્રીમદ રાજચંદ્ર હશે. ધર્મ સનાતન છે, શ્રીમદ સ્થાપેલો નથી, તો વળી શરૂ કરે એક પુરુષ મતા, બીજો પુરુષ નો માર્ગ, ત્રીજો પુરુષ નો માર્ગ, એક પુરુષ ને અનંતા પુરુષો નો માર્ગ છે, એને આચરનાર અનેક લોકો છે, અનંત લોકો છે, કોઈ માર્ગ નું પ્રવર્તન એક પુરુષ થી. જબરજસ્ત પણ દ્રષ્ટિ ન હોય તો વાત પકડાય નહીં, સમજાય નહીં, અને મિથ્યા આપણી મર્યાદિત દ્રષ્ટિમાંથી આપણે બહાર નીકળી ન શકીએ, અને એમાં થાય છે પરિણામ શું આવે? પરિભ્રમણનો હેતુ એક ઉભો થાય છે. કયો? આવા જ્ઞાની પુરુષોની અસા પૂર્વે થયેલા અનંતા જ્ઞાની પુરુષોની અસાધના થાય છે. આપણે એની અવજ્ઞા કરીને આ નવું સ્થાપન કરીને એને પ્રતિષ્ઠા કરવા જતા એની, અને જ્ઞાની પુરુષોની અસાધનાથી કયો કર્મ બંધ પડે? જે પડે એ અનંતનો બંધ, જે પડે એ. આ જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે, છોડાય નહીં, સંસાર છૂટે નહીં આપણાથી, એવો બંધ પાડે. જ્ઞાની પુરુષની કૃપાળુ દેવ 613 622 બધા પત્રમાં આ ઉલ્લેખ કર્યો છે કે પરમાર્થ માર્ગની અંદર અનંતાનુબંધે કર્મ ન બંધાય એ માટે સાવચેત રહેજો. ક્યારેય ન બંધાય, ભેદ ઉપર ક્યારેય દ્રષ્ટિ નહીં. જેને જે પ્રકૃતિ અનુસાર એને જે કંઈ મળ્યું હશે, કરતો હશે, કંઈ ના કરશે. આપણાથી એને મદદ થઈ શકે એટલી જ કરવી. ઋણાનુબંધ ન હોય તો કંઈ મદદ થાય એ પછી વાત બેસે છે. કોઈ જીવ સાથે ઋણાનુબંધ ન હોય તો વાત આપણી, બાપનું ન માને અને પાડોશીનું માને માને તો એમાં હરકસોક કરવાની જરૂર. બાપે શું સમજવું જોઈએ કે ઋણાનુબંધ મારે મારા દીકરા સાથે ઓછો છે, નહીં માને. અને આ વાત કૃપાળુ દેવે સમજાવી છે આપણે પત્રાંક 108. કોઈને કોઈનો બોધ લાગે છે અને કોઈને કોઈનો બોધ લાગે છે. ઉદાહરણ આપણે વાત કરી હતી કે ગૌતમ પાસેથી જેને જ્ઞાન લીધું અને ઓલો કે તમે આવા છો, તમારા ગુરુ તો કેવા હશે, ઓહો બહુ ભાવા લાગ્યો, હાલ મારા ગુરુ દેખાડો. અને જેવો આવીને મહાવીરને જુએ છે, સમાવેશનમાં બેઠા છો, આ તારા ગુરુ, લે આવો ગો મુપતિ તારી પાસે, આ પાત્રા રાખ, હું જાઉં છું. ઋણાનુબંધ મહાવીર સાથે પૂર્વે વેર ના હતા. મહાવીર અત્યારે સર્વજ્ઞ છે પણ આના ઋણાનુબંધ નેગેટિવ હતા. હવે એ કલ્યાણ થવાની કોઈ સંભાવના નથી. તો જીવને પરમાર્થ માર્ગની અંદર ઋણાનુબંધ પણ એક રહસ્ય છે. વન ઓફ ધ ફેક્ટર, સોલ ફેક્ટર નહીં ગણવાનું છે, સોલ ફેક્ટર નહીં, માત્ર આ જ છે એમ નહીં. એ પણ છે કે ગમે તેટલો ઉપકારીનો ભાવ હોય પણ જો સામાનો ઋણાનુબંધ ન હોય તો તમે કોઈનો ઉપકાર કરી શકતા નથી. અને આપણને હરખ ઘણો છે કે આખા જગતનો હું ઉપકાર. એને જ્ઞાનીઓએ વાસના કીધી છે, મિથ્યા આવી વાસના, લોક કલ્યાણ કરવાની વાસના. અને કહે છે કે આવી લોક કલ્યાણ કરવાની વાસના જેવી બીજી ભયંકર ચીજ એટલી નથી.
અમને આપણને ઋણાનુબંધ છે
એવું. બહુ સરસ, બહુ સરસ. આપણા ઋણાનુબંધ એક શુદ્ધ સત્પુરુષ સાથેના છે, આપણને આનંદ આવે છે, આપણને એનું વચન અનેક ગણું સમજાય, ગમે છે, રૂચે છે અને સમજાય છે. વાત તો બધી જ જગ્યાએ ધર્મની કીધી છે પણ નથી પકડાતી. તો અહીંયા એક ફેક્ટર છે, સોલ નથી. અહીંયા કહ્યું છે કે દ્રવ્ય દેશ કાળ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કાળે એક. બસ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ અભેદ સ્વરૂપમાં છે. આત્મા અભેદ સ્વરૂપમાં છે. આત્માના ગુણો ગણવા આવે તો બધા ગણા નહીં કે જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખ અને પછી અનંત ગુણો. હવે અનંતમાં તો ક્યાં આપણો હિસાબ કરવો. પછી એક જ છે કે આત્મા આ બધા ગુણોનો સમૂહ છે, પિંડ છે, અખંડ છે, અભેદ છે. આ દ્રવ્ય કેવું છે? અખંડ અને અભેદ. અસંખ્યાત પ્રદેશી છે, એનો એકેય પ્રદેશ એવો નથી કે જેમાં બધા ગુણ ન હોય. એવો એકેય પ્રદેશ નથી કે જેમાં આત્માના બધા ગુણ હોય. તો આની અખંડિતતા કેવી, આનું એકરસપણું કેવું, આનું અભેદ્યપણું કેવું. તો એ જેમ અભેદ્ય છે એમ આ બધા ગુણો અભેદ્ય છે. તો ધર્મનું સ્વરૂપ, એના માર્ગનું સ્વરૂપ એ પણ માટે મૂળ માર્ગ છે એનું સ્વરૂપ અભેદ. તો મૂળ માર્ગ જે છે જીનનો એ સનાતન માર્ગ છે, મોક્ષના માર્ગ બે ન હોય. તો આ મૂળ માર્ગનું રહસ્ય બતાવે છે કે કોઈ ભેદ નથી. જે ભેદને સમજીને બેઠા છે એને અમારી વાત પકડાતી. આગળ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે ખેપે સુણો પરમાર્થ જોતા વિચારી
ધર્મ જાશે ઉત્તમ આત્મા તમોળ માર સાંભળો જીવનો
એટલે તમે પદ લેજો ગુરુની કૃપા થાય તો અંતરને આંખ ઉઘડે, અંતરને આંખ ઉઘડે તો જ આ બધું પરમાર્થ પકડાય. ચર્મચક્ષુથી તો આ વિષય નથી. કૃપાળુ દેવ ખંભાતના મુમુક્ષુએ જ્યારે કહ્યું કે અમારે આપની પાસેથી ધર્મની પ્રાપ્તિ કરવી છે પ્રભુ, સમાગમ આપો, તો પેલું પદ મોકલી આપ્યું.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત સે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત.
પેલી લીટીનો સંદર્ભ જ પકડવા જેવો છે. બિના નયન પાવે નહીં, બિના નયન કે બાત. જે જોઈએ છે એ બિના નયનની વાત છે, એ નયનનો વિષય નથી. છતાં બિના નયન પાવે નહીં, બિના નયન વિના તો મળશે નહીં. નયનનો વિષય નથી. કયા નયનનો વિષય નથી? ચર્મચક્ષુ. અને બિના નયન પાવે નહીં અને નયન વિના આપણને મળશે તો કયા નયન? દિવ્ય ચક્ષુ. એટલો સરસ પણ એક જ લીટીની અંદર આ કવિત્વ કેવું ચમત્કારી છે કે ભાઈ આ આંખનો વિષય નથી ને, તારે અમારી પાસેથી જોઈએ છીએ પણ આંખ વિના મળશે ને એવી વાત છે. ગુરુ કૃપાથી અંતર ચક્ષુ ખુલે છે. આપણે અહીંયા જ્યારે જ્યારે સત્સંગ સ્વાધ્યાય કરીએ છીએ, કૃપાળુ દેવના વચન બોધથી આપણને લાગે કે ધીરે ધીરે આપણા અંતર ચક્ષુઓ ન ધારેલું દેખાય છે, સમજાય છે, પકડાય છે, અનુભવાય છે. આ ચક્ષુ ખુલે છે એની પ્રોસેસ ચાલે સત્સંગની અંદર. પણ જ્ઞાન હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે સંક્ષેપે સુણો. શું સમજવાનું છે હવે? કે તમે શબ્દ જાણ્યા કયા? દર્શન જ્ઞાન વિચારે મોટે થઈ ગયા બધા. જ્ઞાની કહેશે હવે આ બધું કીધા કે ત્રણ છે, અભેદ છે, હવે એમ કરો એનો અર્થ સમજી લો. પછી ઊંધું વાંચો. કૃપાળુ દેવની શૈલી કેવી રીતે દોરે છે આપણને કે પેલા કહ્યું કે આ જ છે સાચો માર્ગ, જીને કીધેલો અનંત સિદ્ધાંતમાં બુદ્ધમાં પ્રકાશિત થયેલો આ છે, અને બધા લંગ ભેદ વરત બધું ભેદ છે, છતાં પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા છે એ તો અભેદ છે. આવું આ સ્વરૂપ છે. પણ જોજો પાછું, તારે જ્ઞાન દર્શન ને ચારિત્ર એ તું શબ્દથી બોલ અને એનો પરમાર્થમાં જાણીએ અને વાચ્યાર્થમાં જાણીએ, માત્ર શબ્દાર્થ જાણીએ. ડિક્શનરીનો મિનિંગ મને ખબર છે. દર્શન એટલે તો કે જો જ્ઞાન એટલે જાણવું અને ચારિત્ર એટલે દીક્ષા. ચારિત્ર એટલે સીધું ઉપર ચડી જાવ. હવે આવા મર્યાદિત અર્થ કરીને બેઠો છે એટલે આ માર્ગ સમજાવવામાં કૃપાળુ દેવે કેટલી કૃપા કરી છે કે જાઓ આ માર્ગનું સ્વરૂપ છે, હવે એના અર્થ જાણી લો, પરમાર્થ જાણો કે શબ્દનો પરમાર્થ શું છે. શબ્દાર્થ જે હોય તે, પણ પરમાર્થ શું છે. તો જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે સંક્ષેપે. સંક્ષેપ મૂળ માર્ગ સાંભળો, હવે આ શબ્દનો અર્થ પણ ટૂંકામાં સમજી લ્યો, એનો પરમાર્થ સમજાવે છે. એટલે આત્માની જે કલ્યાણકારી છે તે પરમાર્થ. પરમાર્થ એટલે મોક્ષ. ચાર પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અર્થ પુરુષાર્થમાં આપણી કલ્પના ક્યાં સુધી પહોંચે કે શ્રેષ્ઠ અર્થ શું? તો આપણે કંઈક દુનિયામાં પહેલું નામ હોય કરોડપતિમાં, અબજોપતિમાં, અર્થમાં શ્રેષ્ઠ, આપણો અર્થ પુરુષાર્થ, મુકેશ અંબાણીનો અર્થ પુરુષાર્થ, રતન ટાટાનો અર્થ પુરુષાર્થ, બિલ ક્લિન્ટનનો કે જેનો હોય એનો ગેરસાર્થ. પણ જ્ઞાની કે છે અમે તો પરમ અર્થનો પુરુષાર્થ કરીએ છીએ, અમારો અર્થ છે એ પરમ અર્થ છે, અને પરમ અર્થ એટલે મોક્ષ, આત્મા, શુદ્ધાત્મા, ચિદ્રૂપ આત્મા, ચૈતન્ય ઘન આત્મા. બોલો, આનાથી જગતમાં શ્રેષ્ઠ કયું સંપત્તિ દ્રવ્ય મૂલ્ય કોઈ? આત્માથી સૌ આ પરમાર્થ. પરમાર્થ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ, અર્થ જ છે, પરમ અર્થ છે, પણ આપણી દ્રષ્ટિએ પરમ અર્થ એટલે સંપત્તિ, અને જ્ઞાનીની દ્રષ્ટિએ પરમ અર્થ એટલે શુદ્ધ આત્મા, પોતાનું આત્મ સ્વરૂપ, એમાં ક્યાંય ભેળ છે નહીં, કાંઈ મલિનતા નહીં, એક અંશ પણ નહીં, આવું પરમ અર્થ. એ પરમાર્થની અંદર જે મદદરૂપ થાય એ અર્થને સમજજો. શબ્દ પરમાર્થની પ્રાપ્તિમાં જે મદદરૂપ થાય એ અર્થ. સંક્ષેપમાં સમય છે, પુરુષ એવો મળ્યો છે આપણને કે જેની પાસે બધું ભરપૂર છે સમય સિવાય, એનું જ્ઞાન, એનું દર્શન, એનું ચારિત્ર, કૃપાળુ, અદભુત અદભુત અદભુત, કોઈની કલ્પનામાં બેસે નહીં. આ પુરુષના ચરિત્રને રહસ્યને પામવું એ પણ એક જબરજસ્ત આપણી કસોટી છે, પણ એની પાસે ટાઈમ નહોતો, આયુષ્યનો અલ્પ હતો, અને એ એના જ્ઞાનમાં હતું. એને લખ્યું કે કદાચ જો 36 વર્ષ થઈ જાય કોઈ આવા પુણ્ય કાર્યથી લંબાતું હોય તો ખબર નથી લંબાય કે ન લંબાય, કેમ કે આયુષ્યના બે પ્રકાર છે, સ્વપક્રમ અને નિરુપક્રમ. ક્યાંક આયુષ્ય વહેલું તૂટી જાય અને ક્યાંક એ પોતાનો કાળ પૂરો કરે, પણ આ તો કોની ખબર પડે નહીં. એટલે એને કહ્યું કે જો 36 વર્ષ કદાચ થાય તો સર્વસંગ પરિત્યાગ ઉદયમાં પણ. પણ આ બધી વસ્તુ 5 સમવાય કીધા છે જૈન દર્શનના, એમાં એક સમવાય છે નિયતિ, એ આપણા જ્ઞાનનો વિષય નથી. કેવડી સિવાય આ નિયતિ કોઈનો વિષય નથી. ગમે તેવો જ્ઞાતા હોય પણ નિયતિને જાણી શકે નહીં. કાળના ગર્ભમાં શું સમાયેલું છે. પ્રશ્ન પૂછ્યો છે કૃપાળુ દેવે પત્રમાં એક, કે મહાવીર એકલા મોક્ષે પણ એકલા, અને એનો પ્રથમ ઉપદેશ નિષ્ફળ ગયો, શાના માટે? તો લખ્યું છે નિયતિ, કાંઈ બીજું કે મહાવીરની સર્વજ્ઞતા ઓછી હતી, કેવડી પણ કંઈક 15 અંશે હતું, 16 અંશે નહોતું. એકલા મોક્ષે ગયા, બાકીના કરોડો સાધુઓ સાથે મોક્ષે ગયા અને મહાવીર એકલા જ મોક્ષે ગયા, સ્વાર્થી હતા, કોઈને કીધું નહીં જાઉં તમારા બધા, અને એવા શિષ્યો તૈયાર કર્યા હતા મોક્ષ જઈ જ ન શકે, હું જ જાઉં, એવું હતું કંઈ નથી. મહાવીરનું ચારિત્ર પણ એવું જ ભવ્ય છે જેવું અનંત દર્શન કરવું છે, એ જ કોટીના છે. પણ નિયતિ, આ નિયતિ એવું છે કે એ હવે એમાં ચર્ચાને અવકાશ, વાદ વિવાદને નથી, બુદ્ધિને તર્કથી પર છે, બુદ્ધિથી પર છે. એ કેટલાક રહસ્યો એવા છે આ લોકના, જેમ કૃપાળુદેવે લખ્યું, સરસ લખ્યું છે આઠમાં, કે પેલો સિદ્ધ કોણ હતો? જીવો અનાદિકાળથી છે, એ અનાદિકાળથી ઉત્પન્ન થયેલા જીવો કર્મના સંયોગથી જ ઉત્પન્ન થયા છે, બરાબર છે? સિદ્ધ તરીકે ઉત્પન્ન નથી થયા, અને પછી સિદ્ધ થયા એક પરંપરા થઈ. હવે પેલો સિદ્ધ કયો હતો? અનાદિ. જવાબ આપ્યો છે અનાદિ. એટલે પછી એને કીધું, પણ તમે તો 3 કાળનું જાણો છો, 3 કાળને તમે જાણો છો, તો તમને ખબર નથી ભૂતકાળમાં પેલો કોણ હતો? તો કે એ એના સર્વજ્ઞના જ્ઞાનમાં પણ આવા અનાદિ દેખાવા. વાત બેસે નહીં, કેમ કે તર્ક સાથે તરત આપણો વિવાદ થાય કે આ શું હોય. એક બાજુ એમ કેવું કે 3 કાળના 3 લોકનું બધું જ જ્ઞાન જેને છે, અને એને પાછું એમ કેવું કે આ અને પેલો સિદ્ધ કોણ હતો ખબર નથી. તો કે ખબર છે એના જ્ઞાનમાં અનાદિ શબ્દ એનો છે, અમારો નથી. અમે અલ્પજ્ઞ નથી કહેતા કે અનાદિ છે. પેલો સિદ્ધિ સર્વજ્ઞ કહે છે કે અનાદિ છે. એટલે માર્ગ આટલો શાશ્વત છે અને માર્ગ આટલો સનાતન છે. આટલો સનાતન છે. ભવ્યતા જયારે વિચારીએ, જ્ઞાનના શબ્દો લઈએ, અંદર જઈએ, આની પાસે સમય નહોતો. એટલે એને જે વાત કરી, કેવી કરી, જે વાત કરી, મૂળ માર્ગનો કાવ્ય લખ્યું, આખો જીનેશ્વરનો માર્ગ અનંતા જીવનો, તોય કે સંક્ષેપમાં. આત્મસિદ્ધિ લખી જબરજસ્ત, તોય કે છ પદ અમારે તમને સમજાવવા અને છ દર્શન સહિત પણ અમે સમજાવ્યા છે, સંક્ષેપમાં સમજાવ્યા છે. કેટલી જગ્યાએ પત્રમાં લખ્યું કે આ સંક્ષેપમાં લખ્યું છે, વિચાર. પછી એક વાક્ય, એક શબ્દ લખી નાખે, વિચાર. આ વિચારવાનું કામ આપણે, કેમ કે આપણી પાસે ઘણો બધો સમય છે. આપણી પાસે ઘણો બધો સમય, એટલે વાત ઘણી. ધર્મ કાર્યમાં ઘણી વાર એવી સ્થિતિ એવી થાય કે કઈ સૂજ ન પડે, ત્યારે તો શુદ્ધ બુદ્ધિથી જે થાય પરમાત્મા માથે રાખી, આના કોઈ હોમવર્ક ન થાય. જો કોલેજમાં લેક્ચર આપવા જવું હોય તો તૈયારી થાય, હોમવર્ક થાય. સત્સંગનો હોમવર્ક શું કરીએ, ક્યારે શું આવશે, કોને, કયો સંદર્ભ નીકળશે, કયો શબ્દ આવશે, તે સમયે પરમાત્માની ભક્તિ તું જે સુજાડી. સંક્ષેપે સુણો પરમાર્થ, અમે સંક્ષેપમાં કીધો છે પણ તમારે વિચારવાનો છે વિસ્તારથી. સતસ્થાન સંક્ષેપમાં સત દર્શન પણ તે વિચારતા વિસ્તારથી. તને સંશય નહીં લે પણ તારી પાસે શરત છે કે અમારી સંક્ષેપ વાતને તારે વિસ્તારથી વિચારવી પડશે. માટે સત્સંગ જરૂરી છે અને સત્સંગમાં આવી શિબિર જરૂરી છે. અમારા વિનયને કહે છે એક કલાકમાં તો વિસ્તાર થઈ શકતો નથી, બસ વિસ્તારથી વિચારવું.
જરૂરી છે ને શિબિર,
મારે શિબિર નો લાભ લેવો છે. હું ઈચ્છું છું કે આમાંથી કોઈ ત્યાં બેસી જાય અને આવતી શિબિર કરવી જ, પણ એ જવાબદારી દિલીપભાઈ પણ લઈ શકે, વિનય પણ લઈ શકે, કોઈ પણ લઈ, અને થશે તો હું આવીશ. હવે વ્યવહારિક ચર્ચામાં આપણે ન પડીએ, થશે નિયત અહીંયા. પણ તેને જોતા વિચારી વિશે આ મુક્ષુએ લક્ષ રાખવાનું છે. ઘણી જગ્યાએ આપણે આવો બંધ બાંધ્યો છે. તમે કીધું એમ કે નહીં, અમે વિચારીએ તો અવડું વિચારીએ, અમે નહીં વિચારીએ, ન વિચારીએ. અવિચાર દશા સારી કે વિચાર દશા, પણ સમ્યક થશે કેમ કે કેના વચનો વિચારો છો, અને શુદ્ધ બુદ્ધિથી અહંભાવને મૂકીને ભક્તિભાવપૂર્વક જે પુરુષના વચન છે એના પ્રત્યે ભક્તિને આદર હોય તો સમ્યક વિચાર ના થાય કે અસમ્યક થાય, સમ્યક જ થાય. એટલે આપણે ઘણી વાર ઘણી જગ્યાએ વચનામૃત નો વંચાય એ આપણું કામ નહીં, એનો અર્થ આપણને ન આવડે એને આપણે, પણ એ પુરુષે આદેશ આપ્યો છે એનું શું, એની આજ્ઞા છે. પાછું કે સત્પુરુષની આજ્ઞા મારે હોય, એટલે સત્પુરુષની આજ્ઞા મારે હોય, વચનામૃત વંચાય નહીં, સ્વાધ્યાય નહીં કરવાનું, ભક્તિ કર્યા કરો, કામ નહીં કર્યું, 8 કલાક, 10 કલાક, 12 કલાક, 15 કલાક, અરે પણ શું કામ ન વંચાય, એને માર્ગ કીધો છે, એને તત્વ સમજાવ્યો છે, એને સનાતન માર્ગ સમજાવ્યો છે, એને વિતરાગની વાતો કરી છે. એના સમીપમાં જે આવેલો એક જીવ આ કાળમાં આવી ગયો છે, આવીને એને પોતાની અંતરની અનુભૂતિ ખુલ્લી કરી છે. એની પાસે આટલો બધો શબ્દ છે, આ કહી શકે છે. આટલા બધા વ્યવહારમાં ઉદયની અંદર પણ એને હજાર પત્રો લખ્યા છે, તો આપણે વાંચવા નથી, આપણે વિચારવાય નથી, આપણાથી વંચાય પણ નહીં, આપણાથી વિચારાય પણ નહીં. બહુ ઊંચું છે, ભલે ને ઊંચું રહ્યું છે, તો આત્માના ઘરની વાત કે બીજી આત્માના ઘરની વાત, આત્માના ઘરની વાત આત્માની વાંચે કોણ વાંચશે? અમે ભણ્યા નથી, અમે નો આ ભણેલાનું કામ છે. વધારે કોણ મૂંઝાયા? અરે આણી એટલા માટે સંસ્કૃતમાં નથી લખ્યું, ઇંગ્લિશમાં નથી લખ્યું, પ્રાકૃતમાં નથી લખ્યું, કઈ ભાષામાં લખ્યું? અને આને ઓળખનાર ઓલા સૌભાગ બાપા કેવા જબડા, એને જયારે આત્મસિદ્ધિ માગી ત્યારે એમ ન કીધું કે સરસ મજાનો ગ્રંથ એવું કાવ્ય મહાકાવ્ય લખી દેજો, એને કીધું કે કઈક આત્મા પ્રાપ્ત થયેલા દોરા લખી દો. જે કાવ્યનો હળવામાં હળવો પ્રકાર છંદ કોઈ પણ માણસ દોહરા બનાવી શકે, ઉભો ઉભો અમથો આવે તો બે ચાર દોહરા બની જાય એવું મળ્યું. એટલે કારણ કે ખાટલામાં પૈડા પૈડા પણ આત્માને અમે ગાઈ શકીએ, આત્માને ભજી શકીએ. પ્રભુ તમારી જીભે તો સરસ્વતી બેઠી છે અને અમારે ક્યાંય સરસ્વતીના કોખણા કરીને સંસ્કૃત જોઈ છે, તમે અમને માત્ર દુઆ આપો ને તો બસ. ભૂલ થશે, ભેખડે ભરાશે, તો ભણેલા ભક્તિભાવ વાળાને શું મુશ્કેલી છે? જેને પરમાત્મા પ્રત્યે ભક્તિ છે એને કોઈ તકલીફ, એને ભગવાનના વચનો સાંભળવામાં કોઈ તકલીફ. આ બધા જ કોઈ ભેણા નથી, નરસિંહ, મીરા, આનંદઘન, અરે આખી ભારતની સંત પરંપરા. ગંગા સતી કેટલું ભેણા હતા, કઈ યુનિવર્સિટીની ડિગ્રી હતી, અને એના પદનું વિવરણ તો કરો, ખબર પડે તો મુશ્કેલી ક્યાં પડે છે ભણેલા. અમારી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું એકેડેમિક બોર્ડમાં હતો એટલે અભ્યાસક્રમ નક્કી કરવાનો, એટલે એમાં એમ હતું કે આપણે ફિલોસોફીનો જે વિષય છે BA MA અને MPhil, તો એમ કે આપણે ગંગા સતી સૌરાષ્ટ્રના સતી એના પદનો આપણે અભ્યાસ થાય તો સૌરાષ્ટ્રમાંથી આ બધું નિયમ છે એવું લોકો ભણાવશે. કોણ જોજો આમાં દાખલ કરીને જોતાની સિલેબસમાં ગંગા સતીના પદ તો મળે છે બાવાને બાવન, પણ આને ભણાવશે કયો કાકો? તો કીધું આપણી યુનિવર્સિટીમાં આટલા બધા પ્રોફેસર ભરામ બરાબર એ કહીને કંઈ ના ભણ્યા ભક્તિ અર્પણ કરીને બેસજો. એટલે અહીંયા કહ્યું છે વિચારજો, વિસ્તારથી વિચારજો, કલાકના કલાકમાં ઉંમર જાય તો પણ ચિંતા કરશો. જ્યાં સુધી ઉપયોગની સ્થિરતા રહે ત્યાં સુધી પરમ કૃપાળુ દેવના વચનામૃતો વાંચવા અને વિચારવા. માર્ગ મળશે, જરૂર મળશે, અનંત કાળનું અજ્ઞાન એનાથી દૂર ટળશે. આ છે જ્ઞાન, છે આ જ્યોત, છે પ્રગટ જ્યોત, છે કૃપાળુ દેવના શબ્દો જ્ઞાનની પ્રગટ જ્યોત છે. આપણો અંધકારનું કોળિયું ગમે તેવું હશે, જ્યોતનો એની સાથેનો જે સ્પર્શ થશે તો દીવો પ્રગટ્યા વિના રહેશે. પણ આપણું બુજાયેલા દીપકની અંદર જોજો દિવેલ વાટ બધું જરાક સરખું હોવું જોઈએ, એટલે પાત્રતા હોવી જોઈએ, ભૂમિકા રાખવી જોઈએ, પછી આપણું કોળિયું ભગવાનના પ્રગટ દીવડા સાથે નંદા દીપ છે તો ત્રણ લોકને અજવાળવાનો એની પાસે રહી જાય. સમીપ લઈ જશો આપણો દીવો પ્રગટ્યા વિના. પણ આવો નકાર ન કરવો, એનું ગજબ છે ને, આપણું શું ગજું ન કરાય. વિપરીત સમજાઈ જાય તો, વિપરીત સમજાઈ જાય જેવો આ પુરુષ નથી. વિપરીત ક્યાંથી સમજાય? એના શબ્દનું બળ, એની પાછળ એની તાકાત. કે છે અમારા સૌભાગ્ય પ્રશ્ન કર્યો કૃપાળુ દેવને કે તમે જે લખો છો ને પત્રમાં બધું બહુ સાદી સાદી વાંચે, અમે કેટલી વાર વાંચી ગઈશું, પણ પાછા બાપા હતા પ્રમાણિક એટલે કીધું કે જયારે જયારે વાંચ્યું તે પણ સમજાતું, પણ એ નહીં વાત તમે લખીને મોકલો પ્રભુ આ પાર ઉતરી જાય છે તો એનું શું કારણ? ત્રિપુરદેવ જવાબ આપ્યો છો કે અમારી વાણી આત્માને લુછાઈ રહ્યા છે. આ રાજચંદ્રની વાણી છે, ચૈતન્ય જેનું જાગતું છે, જીવતું છે, ધબકતું છે, ધબકતું છે, એની સાથે સ્પર્શ થઈને આવેલી વાણી છે. આ અંતરની સ્પર્શનાથી આ શબ્દો એવા પવિત્ર થયેલા છે. આને વિચારતાથી વિપરીતપણું ન આવે, પણ અનાદિકાળનું વિપરીતપણું હોય તો જાય અને સમ્યક પણ આવે. જો વચનામૃતનો અભ્યાસ કરશો તો સમ્યક પણ આવશે, દ્રષ્ટિમાં, વિચારમાં, જ્ઞાનમાં, સમજણમાં સમ્યક પણ આવશે. માટે જ્ઞાનીના વચનો વિચારવા, પણ એવાના વિચારવા જે પ્રગટ રૂપ છે, જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે. કૃપાળુ દેવ એક એવો પુરુષ છે કે જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે, તો એના સહારે ક્યાંય અંધકાર ના આવે. એટલે એને બહુ સરસ આત્મસિદ્ધિમાં જવાબ મૂકી દે કે આ જે કંઈ છે મોક્ષના ઉપાય કયો હોય, તો પેલો ઉપાય કયો?
કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સંગ, નાશે જ્ઞાન પ્રકાશ.
પેલો ભાવ અનાદિકાળનું અજ્ઞાન છે, અંધકાર જેવું છે. અંધકારને ટાળવાનો એક જ ઉપાય છે, ક્યાં ચિંગારી પ્રકાશ ન થાય. તો કોટી વર્ષનો અંધકાર હોય તો પણ એની ટકી ન શકે એમ આ સત્પુરુષના વચનો પ્રત્યક્ષ આ અગ્નિ જેવા પ્રગટ છે. સત્યના પ્રગટ સ્વરૂપ છે, દીવડા છે, સત્યના દીવડા છે. વચનામૃતનો એક એક પત્ર એ સત્યના દીવડા છે. અજવાળી દિવાળી કરી આપણા અંતરને અજવાળી, અંતરમાં દીવા કરવા પડશે, ચોટલે તો કરીએ છીએ, તો આ સત્પુરુષના વચન છે. એનાથી ક્યાંય અંધકાર આવશે નહીં. કોઈ એવી પ્રકારની ભીતિ રાખવાની જરૂર નથી કે હું વચનામૃત વાંચીશ તો ઉંધેરવાડે ચડી જઈશ, ક્યાંય. પણ વચનામૃત નહીં વાંચું, શક્ય છે કે આવો મનુષ્ય અવતાર મેળો અને હું પ્રભુના માર્ગને ઓળખી ન શકું. ભગવાન મને મળ્યા પણ હું ભગવાનની સમીપ ન થયો. આ સન્મુખ અને વિમુખ આમાં લખ્યું છે, કરી વૃત્તિ અપણ જોજો વિમુખ થતા. અમે માર્ગ કીધો છે અને તમારે વાંચવો નથી, વિચારવો નથી. આ વિમુખતાનું સ્વરૂપ બીજું શું હોય? અમે માર્ગ કયો છે, તમે સન્મુખ થાઓ, અને તમે સન્મુખ થાઓ એટલે વાત પૂરી થાય છે. માર્ગ તમારો થયો, અમારો નીકળી ગયો, તમને આપ્યો જા. અને કેવો આપ્યો? ખુલ્લો માર્ગ તમને જેમ છે તેમ આમ લૂંટાવી દીધો, જવાબ આપી દીધો. હવે અમે ખાલી થઈ ગયા છીએ. વિવેકાનંદ ગયા રામકૃષ્ણ પાસે, રામકૃષ્ણ એને છેલ્લે બોલાવ્યા હતા અને કે આજ હવે હું મારું સર્વસ્વ તને અર્પણ કરીને એના ઉપર હાથ મૂકીને સમાધિ, બ્રહ્મ સમાધિ કરાવી. અને ત્યાર પછી રામકૃષ્ણ કીધું, હવે હું ખાલી થઈ ગયો છું, મારી કોઈ શક્તિ હવે રહી નથી. એ એની માન્યતા. અહીંયા આ પુરુષોએ પોતાની શક્તિ યથાવત રાખીને આ બધી શક્તિ લૂંટાવી છે. એક સિદ્ધમાંથી અનંતા સિદ્ધ થયા છે. જે પેલો સિદ્ધ થયો હશે અનંતા થયા છે. કોઈનું જ્ઞાન ક્ષીણ પામ્યું નથી, વધતું છે. એક દીવામાંથી હજાર દીવા પ્રગટાવો તો મૂળ દીવાના તેજ ઓછા થાય, ચાખા થાય. એવો માર્ગ છે. પરમ કૃપાળુ દેવના વચનમાં તેને જોતા વિચારી વિશેષથી સામાન્ય વિચાર નહીં કરશો. વિચાર કરવાની પદ્ધતિ એક સામાન્ય અને બીજો વિશેષ. વિશેષ વિચાર કરવો એટલે
વિવેક,
વિવેકથી કરવો. બધી બાજુથી સર્વ પાસાઓથી કરવો, બધા દ્રષ્ટિકોણથી કરવો, અનેક પ્રકારે વિવિધ રીતે સ્યાદવાદની શૈલીથી, અનેક અપેક્ષાઓથી. સ્યાદવાદ એટલે એકાંતમાં એક જ દ્રષ્ટિથી વિચારવાનું, બસ બીજું નહીં કરવું, અને સ્યાદવાદમાં અનેક અપેક્ષાથી વિચારવાનું. તો તમે વિશેષ વિચાર કરો, જેમ કે આપણે કહ્યું કે દિગંબર અને શ્વેતાંબર આમ નહીં, એ સામાન્ય વિચાર કરીએ તો ભેદ લાગે, અને વિશેષથી વિચાર કરીએ તો એક જ લાગે, એક જ ભેદ કરી જાય. વિશેષથી જ્યારે વિચારવામાં આવે, કોઈ લિંગ વ્રતના ભેદ છે, ભેદ છે, હકીકત છે, સામાન્ય વિચારમાં તો દીવાદેવી વાત છે, આ આને માને છે ને આ નથી માનતા ને આ આમ કરે છે ને આમ નથી કરતા, આમાં શું સમજવાનું, દીવાદેવી વાત છે. વિશેષથી વિચારો કે લક્ષમાં
મોક્ષ
એક સરખો છે, લક્ષમાં મોક્ષ છે, અને એ મોક્ષ કોઈનો જુદો નથી, આને જે મળે છે એ જ બોલા મોક્ષ, કોઈને કંઈ ઓછો વધતો નહીં. આ વિશેષ વિચાર કરો, અપેક્ષાથી વિચાર કરો, વિવેકથી વિચાર કરો, શાંતતાપૂર્વક વિચાર કરો, આગ્રહ છોડીને વિચાર કરો, મતાગ્રહના ચોખ્ખા મારીને વિચાર નહીં કરતા, સત્ય જેમ છે તેમ એને ઓળખવા પ્રયત્ન કરો. આપણે કંઈ એના ઉપર લગાવવાનું નથી, આપણું કોઈ લેબલ આપણે લગાવ્યા વિના, એ જે કહે છે એનો આશય પકડો, એનો હેતુ પકડો, એના ભાવ સાથે એકરૂપ થવાનો પ્રયત્ન કરો, તેને જોતા વિચારી વિશેષથી રહે તો શું થાય, સમજાશે ઉત્તમ. તમારા આત્માર કેવો છે, ઉત્તમ, ધી બેસ્ટ. હવે આનાથી કોઈ ચડિયાતું નથી. આત્માર્થ પામવો છે તો આ સદગુરુના વચનોનો વિચાર કરવો પડે, વાંચન કરવું પડે. એનાથી જો આપણે જરા સામાન્ય રીતે કાઢી નાખીએ સત્પુરુષના વચનને, વંચાય નહીં, કંઈ થાય નહીં, આપણા ધામોમાં કંઈ વંચાય, કોઈ કોણ બધા વાંચે છે, બધા આમ છે, આવી બધી ખોટી મગજમારી ચડી ગયો. જેટલું સમજાય આપણી પવિત્રતા હોય એટલું સમજાય, આપણી શુદ્ધિ હોય એટલું સમજાશે, નહીં કેમ પકડાય. આ તો શુદ્ધનો ભંડાર છે, આને તો શુદ્ધતાની જ વાત કરી છે, કદાચ આપણને ઓછી સમજાય તે દોષ કોનો, તો આપણો દોષ હશે તો એ દોષ નીકળશે કે નથી, એનાથી જ કંઈ આપણાથી નીકળશે. તો સ્વચ્છમાં ચાલ્યા જશો તો કંઈ મુક્તિનો માર્ગ પ્રાપ્ત નહીં થાય. તો વિશેષ વિચારો, વિસ્તારથી વિચારો કે નહીં હું સમજું છું આ પુરુષ કોઈ દિવસ આવું કહે નહીં. જેમ સત્પુરુષની વાત કરવી સંસાર વધારવાની ના હોય, કોઈ દી સંસારને પુષ્ટ કરવાની, અને મને એવું સમજાણ તો સત્પુરુષનો દોષ કે મારી સમજણમાં કંઈ પૂર્ણ પાડી ગઈ હોય. માટે ફરીથી વિચાર, ફરીથી જો પુનઃ અવલોકન કરો, પરિશીલન કરો. કૃપાળુદેવે કેટલી વાર શબ્દો વાપર્યા છે કે અનુશીલન કરો, પરિશીલન કરો. અને સ્વાધ્યાયનો એક પ્રકાર પરાવર્તન, વાંચના પૃચ્છના વારંવાર એને પાના ફેરવો, વારંવાર એને વાત વાંચો, એને પત્ર ફરીથી વાંચો. અને જેણે આવી રીતે વાંચ્યો છે એનો અનુભવ શું કહે છે કે જ્યારે જ્યારે પત્ર જેટલી વાર વાંચ્યો છે એટલી વાર નવો નવો પ્રકાશ, કંઈક ને કંઈક નવું મળે છે. જે પહેલી વાર વાંચ્યું ત્યારે હતું કે નહોતું તોય ન પકડાય, પણ વારંવાર અનુપ્રેક્ષા કરો, અનુપ્રેક્ષા કરતા કરતા સત્યની ઉપલબ્ધિ થાય છે. અદ્ભુત વાત છે. તો સમજાશે ઉત્તમ આત્મા, ઉત્તમ આત્માર્થ સમજાશે, આત્માર્થ સમજાશે, પણ કેવો, ધી બેસ્ટ. આથી વધારે તમને સમજવા માટે બીજું માધ્યમ મળશે, તો જે માધ્યમ છે એનો નિષેધ કોઈ દી કેમ કે માધ્યમ ઉત્કૃષ્ટ છે, આપનાર પુરુષ શ્રેષ્ઠ છે. હવે તમે એના વચન સંક્ષેપમાં છે માટે વિસ્તારથી વિચારો, વિચારો. વિચાર જ્ઞાનવંત કરી શકશે, જળ કોઈ બી વિચારવાનું તો નથી. પછી જ્ઞાનવંતમાં પણ જે મનુષ્ય દેહમાં છે સંઘણીપણું છે એ વિચારવાનું. આમ પંચેન્દ્રિય તિર્યંચના જીવો અસંઘની છે એ કાંઈ વિચારવાના છે? તો આ ભગવાનના વચન કોના માટે, જો વાંચવાના ન હોય વિચારવાના ન હોય તો? ખરેખર તો સંઘનીપણાનું પહેલું કર્તવ્ય આપણું એ છે કે સત્પુરુષના વચનોનો મનુષ્ય વિચારશીલ પ્રાણી છે એમાં સમાજશાસ્ત્રીઓ એનું વ્યાખ્યા આપે છે કે મનુષ્ય એ વિચાર છે. પછી લખ્યું મનુષ્ય બુદ્ધિજીવી પ્રાણી છે. બુદ્ધિજીવી આ બધા વિશેષણ છે. પણ એક તો વિચારે કોણ કામ કરે, આ છે કરે કે બીજા કરે, માટે આપણે વિચાર અને એની ફળ શું આવશે એ જ્ઞાની પુરુષે કહી દીધું. જો વિપરીત હોત તમે કહી દેત કે ઊંધે પડ દઈશ તો વિચાર કરો તો એ ન લખે તો જાય કે સમજાશે તો એમ લખે કાંઈ નહીં સમજાય. અમારી વાત તમે કાંઈ નહીં સમજાય તો એને તો લખ્યું ના સમજાશે તમને. અને સમજાશે શું સમજાશે? આત્માર્થ. વિચારશો અમારા શબ્દો પણ સમજાશે આત્માર્થ. ગમે ત્યાંથી જ્ઞાની પુરુષનું ગમે તે વસ્તુ લઈએ તો મળે શું? એની મુદ્રા સામે જોઈએ શું મળે? એના વચન લઈએ શું મળે? એમના ચરિત્ર વાંચીએ શું મળે? એની કોઈ પણ અવસ્થાનો તમે વિચાર કરો, કારણ કે એક પ્રગટ આત્મા છે.
એના જન્મસ્થાનમાં બેસીએ તો આત્મા
એટલે કે છે કે જ્યાં જ્યાં આવા પુરુષો વિચારતા હોય એના પગલે પગલે એ તીર્થ. તીર્થ કેમ સમજાય છે? કે જ્યાં જ્યાં ચરણ જ્ઞાની ધરે બને તીર્થ તે એ તીર્થ થતા જાય. ધન્ય ક્ષેત્ર પણ દેખે છે. આસન નહીં, એ ભૂમિ નહીં, એ નગર નહીં, એ માત પિતા નહીં. કારણ કે આ જ્ઞાની પુરુષનો આ સત્યનો પ્રભાવ છે. આપણે આપણી આ બધું અતિ વિનય હોય ને ત્યાં આપણાથી શું થાય, આપણે શું કરી શકીએ? એ અતિ વિનય મૂર્ખતામાં નહીં આવવું જોઈએ કે આપણે જ્ઞાની પુરુષને બાજુ ઉપર મૂકી દઈએ, એના ગોધરે બાજુ ઉપર મૂકી દઈએ, એના માર્ગને સમજવાનો પ્રયત્ન ન કરીએ. નહીં, એ જ્ઞાની પુરુષનું બહુમાન નથી. જ્ઞાની પુરુષનું બહુમાન તો એમણે જે કંઈ કર્યું જીવનભર સુધી એને પકડીને આપણે આપણા આત્માના માર્ગે પ્રગતિ કરી. એ ઈચ્છે છે એ જ સર્વ જીવનનું સુખ. એને તો બધા જ જીવોની મુક્તિ સવારે વહેંચ્યું કે સર્વ જીવો આત્મા પ્રત્યે હોય, આત્મ અવસ્થામાં હોય, આવામાં તે આત્મ સમાધિમાં હોય, આવી એની ઈચ્છા છે. માટે ક્યારેય પણ જ્ઞાની પુરુષના વચનની અવગણના ન કરવી. અને જે કંઈ કરશું ગોળને ગમે ત્યાંથી ખાશું, ગમે તેટલો ખાશું, અને જેટલો ગોળ નાખો એટલું એવા આ વચનો છે. મીઠા અને મધુરા છે. બસ એ વચનોનો વિચાર